એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખાસ પુસ્તકની સફરે નીકળવાના છીએ. પુસ્તક છે ચક્રવર્તી રામપ્રસાદનું પૂર્વીય તત્વજ્ઞાન, એટલે કે ઇસ્ટર્ન ફિલોસોફી. ખરેખર આ પુસ્તક પૂર્વીય જે વિચારધારાઓ છે તેને એક નવી જ નજરથી જોવાની તક આપે છે, એમ કહી શકાય.
હા, બિલકુલ. અને આજકાલ કેવું છે કે આપણે મોટે ભાગે પશ્ચિમી વિચારસરણીથી વધુ પરિચિત હોઈએ છીએ, એટલે આ પુસ્તકનું મહત્વ વધી જાય છે.
સાચી વાત.
રામપ્રસાદ છે ને, એ પૂર્વીય દર્શનને ખાલી કોઈ રહસ્યમય વસ્તુ કે ધાર્મિક માન્યતા તરીકે નથી જોતા.
હા, એ ભૂલ ઘણા કરે છે.
બરાબર. એ તેને એકદમ વ્યવસ્થિત, તર્કબદ્ધ અને ઊંડી વૈચારિક પરંપરા તરીકે રજૂ કરે છે. એટલે આપણી આજની વાતચીતનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ પરંપરાઓ, મતલબ કે આ ફિલોસોફી, વાસ્તવિકતા, ચેતના, આપણું હોવાપણું, આ બધા મૂળભૂત સવાલોના જવાબ કેવી રીતે શોધે છે અને દુનિયાના જ્ઞાનમાં એમનું શું યોગદાન રહ્યું છે.
બહુ રસપ્રદ. તો સફર શરૂ કરીએ પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. કોણ છે આ ચક્રવર્તી રામપ્રસાદ?
જરૂર. જુઓ, ચક્રવર્તી રામપ્રસાદ યુકેમાં લેન્કેસ્ટર યુનિવર્સિટી છે ત્યાં તુલનાત્મક ધર્મ અને દર્શનના પ્રોફેસર છે, અને એટલું જ નહીં, એ બ્રિટિશ એકેડેમીના ફેલો પણ છે.
ઓ, એટલે મોટું નામ કહેવાય.
હા, બહુ મોટું સન્માન છે. એમની ખાસિયત એ છે કે એમને પશ્ચિમી ફિલોસોફી અને પૂર્વીય, ખાસ કરીને આપણી ભારતીય પરંપરાઓ, સંસ્કૃત છે, અદ્વૈત વેદાંત છે, બંનેમાં ઊંડી પકડ છે.
એટલે બંને દુનિયાને બરાબર સમજે છે એમને.
બરાબર. અને એ જ એમની ખાસ વાત છે. એમનો જન્મ ભારતમાં, પણ ભણ્યા અને કામ કર્યું પશ્ચિમમાં. એટલે આ જે બે સંસ્કૃતિનો અનુભવ છે ને, એનાથી એ પૂર્વ અને પશ્ચિમના વિચારો વચ્ચે એક પુલ જેવું કામ કરે છે.
સરસ.
મુશ્કેલ વિચારોને પણ સહેલાઈથી સમજાવે, પણ એની ઘનતા જાળવી રાખીને. અને સૌથી મહત્વની વાત કહું?
હા, કોને?
પશ્ચિમી દિગ્ગજોની બરાબરીમાં મૂકીને વાત કરે છે, કોઈ બૌદ્ધિક ભેદભાવ નહીં. એમની રજૂઆતમાં એકદમ સ્પષ્ટતા છે અને સમજવામાં સરળતા પણ છે.
આ દ્રષ્ટિકોણ તો ખરેખર જાણવા જેવો છે. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? પુસ્તક કેવા શું માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી તર્ક છે ને, એ છે કે આપણે હિન્દુ, બૌદ્ધ, કન્ફ્યુઝિયન, તાઓવાદી, આ બધી પૂર્વીય પરંપરાઓને ખાલી રહસ્યમય વાતો કે ધાર્મિક કિસ્સા કહીને સાઈડમાં ન મૂકી દેવી જોઈએ.
હા, એવું થાય છે ઘણીવાર.
રામપ્રસાદ ભારપૂર્વક કહે છે કે આ પરંપરાઓ તો વાસ્તવિકતા શું છે, જ્ઞાન કેવી રીતે મળે, સારું નૈતિક જીવન કોને કહેવાય, આપણી ચેતનાનું સ્વરૂપ શું છે, આવા જે એકદમ પાયાના સવાલો છે ને,
મૂળભૂત પ્રશ્નો,
હા, એના બહુ જ વ્યવસ્થિત અને તાર્કિક જવાબો આપે છે. આ પોતે જ ગહન ફિલોસોફિકલ સિસ્ટમ્સ છે.
એટલે આપણે જે ફિલોસોફી શબ્દ વાપરીએ છીએ એ ખાલી પશ્ચિમ માટે જ નથી. અહીં કોઈ ખાસ નવી વાત, કોઈ અંતદૃષ્ટિ જોવા મળે છે.
મુખ્ય વાત એ છે કે આ પરંપરાઓ જ્ઞાન મેળવવાની રીતો, એટલે કે એપિસ્ટેમોલોજી, અને વાસ્તવિકતાનું મૂળ સ્વરૂપ શું છે, એટલે કે ઓન્ટોલોજી, એ સમજવા માટે પશ્ચિમી વિચારોથી અલગ વિકલ્પો આપે છે, વૈકલ્પિક માળખા.
અચ્છા.
આનાથી આખી દુનિયાની જે ફિલોસોફિકલ ચર્ચા છે એ વધારે સમૃદ્ધ બને છે. ખાસ કરીને ચેતનાની વાત હોય, કારણ અને અસરનો નિયમ હોય, કે પછી વ્યક્તિ અને આ બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ હોય, આવા મુદ્દા પર એમના વિચારો એકદમ યુનિક છે, આપણી સમજને વિસ્તારે છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું ગણાય? મતલબ કોના માટે આ વધારે ઉપયોગી થઈ શકે?
આમ તો જુઓ, વિદ્યાર્થીઓ માટે તો છે જ, જે લોકો તુલનાત્મક દર્શન ભણે છે એમના માટે પણ ઉપયોગી છે. પણ જેમને ખાલી જાણવાની ઈચ્છા હોય ને કે ભાઈ આ પૂર્વના વિચારો છે શું, એવા સામાન્ય વાચકો માટે પણ બહુ સરસ છે.
એટલે બધા માટે છે એમ?
હા. એલો ઉદ્દેશ ખાલી પરિચય આપવાનો નથી, પણ એક વ્યવસ્થિત અને વિશ્લેષણાત્મક સમજ આપવાનો છે. રામપ્રસાદ આ પરંપરાઓને કોઈ અજાયબી પૂર્વીય જ્ઞાન તરીકે નથી બતાવતા, પણ ગંભીર બૌદ્ધિક પ્રયાસો તરીકે રજૂ કરે છે.
હા, એ મહત્વનું છે.
એક રીતે જુઓ તો ફિલોસોફી એટલે પશ્ચિમ અને ધર્મરહસ્યવાદ એટલે પૂર્વ. આ જે ખોટી દિવાલ છે ને, એને તોડવાનો પ્રયાસ છે આ પુસ્તક.
આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. આપણે ફિલોસોફી શબ્દને કેટલો સીમિત કરી દીધો છે કદાચ. ચાલો હવે થોડા વધારે ઊંડા ઉતરીએ. લેખક આ વિષયને કઈ રીતે જુએ છે? એમની પદ્ધતિ શું છે?
અહીંયા વાત રસપ્રદ બને છે. રામપ્રસાદ શરૂઆતમાં જ પેલો શબ્દ છે ને, પૂર્વીય દર્શન, ઇસ્ટર્ન ફિલોસોફી, એના પર જ સવાલ ઉઠાવે છે.
અરે વાહ,
કેમ?
કારણ કે આ એક લેબલ નીચે કેટલી બધી અલગ અલગ પરંપરાઓ આવી જાય. હિન્દુ, બૌદ્ધ, જૈન, ચીની, જાણે બધું એક જ હોય.
એ સ્ટીરિયોટાઈપને પણ નકારે છે કે પશ્ચિમ એટલે તર્કવાળું અને પૂર્વ એટલે બસ આધ્યાત્મિક.
હા, પેલી તાર્કિક પશ્ચિમ વિરુદ્ધ આધ્યાત્મિક પૂર્વવાળી વાત.
બરાબર, એ ફિલોસોફીની વ્યાખ્યા જ મોટી કરે છે. અસ્તિત્વ, જ્ઞાન, મૂલ્યો, આ બધાની શિસ્તબદ્ધ તપાસ એટલે ફિલોસોફી. પછી એ ગમે ત્યાંથી આવી હોય. અને એક બહુ અગત્યની વાત,
શું?
મોક્ષ કે નિર્વાણ જેવા જે અંતિમ જીવનના લક્ષ્યો છે ને, જેને સોટેરિયોલોજી કહેવાય, એને પણ ફિલોસોફિકલ ચર્ચાનો જ ભાગ માને છે. આધુનિક પશ્ચિમી ફિલોસોફીમાં આ મુક્તિના ધ્યેય પર કદાચ ઓછું ધ્યાન અપાયું છે.
હા, એ વાત સાચી.
પણ રામપ્રસાદ કહે છે કે એ પણ ફિલોસોફીનો જ એક હેતુ છે, એક પાસું છે.
સમજાયું. તો ચાલો હવે ભારતીય દર્શનની જે વિવિધતા છે એમાં થોડું ડોક્યું કરીએ. એનો પાયો ક્યાં છે? શરૂઆત ક્યાંથી થઈ?
ભારતીય દર્શનની ગંગોત્રી તો વેદ અને ઉપનિષદોમાં જ છે. ત્યાંથી જ આપણને મૂળ વિચારો મળે છે. જેમ કે બ્રહ્મ એટલે કે આ સૃષ્ટિ પાછળનું પરમ સત્ય, પછી આત્મા, આપણો પોતાનો આંતરિક સત્વ, અને આ બંને વચ્ચેનું જે ગહન સંબંધ છે એ બતાવતું પેલું મહાવાક્ય તત્વમસી, તે તું છે.
હા, એ તો બહુ પ્રખ્યાત છે.
આ ઉપરાંત કર્મનો સિદ્ધાંત, આપણે જે કરીએ એવું ભોગવીએ, સંસાર એટલે જન્મમરણનું ચક્કર અને એમાંથી છુટકારો એટલે મોક્ષ, આ બધા વિચારોનો પાયો ત્યાં નંખાયો.
ભારતમાં તો ઘણી બધી ફિલોસોફિકલ સ્કૂલ્સ છે. પુસ્તક કઈ મુખ્ય સ્કૂલ્સની વાત કરે છે?
હા, આમ તો છ મુખ્ય આસ્તિક દર્શનો ગણાય છે જે વેદને માને. પુસ્તક એમાંથી કેટલાક પર ધ્યાન આપે છે. દાખલા તરીકે સાંખ્ય દર્શન, એ પુરુષ અને પ્રકૃતિ મતલબ કે ચેતના અને ભૌતિક જગતમન આ બે મૂળ તત્વો વચ્ચેના ભેદની વાત કરે છે.
અચ્છા.
સાંખ્ય કહે છે કે આ બે વચ્ચેનો તફાવત બરાબર સમજી લેવો, એનું વિવેક જ્ઞાન થવું, એ જ મુક્તિનો રસ્તો છે.
અને યોગ દર્શન, જે આજે આટલું બધું પ્રચલિત છે?
યોગ દર્શન મૂળભૂત રીતે સાંખ્યના વિચારોને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવાનો માર્ગ છે. એ મનની જે વૃત્તિઓ છે, વિચારો છે, એને કાબૂમાં રાખીને ચિત્તવૃત્તિ નિરોધ, આપણી ચેતનાને એટલે કે પુરુષને પ્રકૃતિના બંધનોમાંથી છોડાવવાની પદ્ધતિઓ બતાવે છે. પેલો અષ્ટાંગ યોગ છે ને, યમ, નિયમ, આસન, એ બધું આનો જ ભાગ છે.
બરાબર. હવે વાત કરીએ વેદાંતની. એ તો ભારતીય ફિલોસોફીનો જાણે આધાર સ્તંભ ગણાય છે, પણ એમાંય પાછે ઘણા મતભેદ છે, ખરું ને?
હા, વેદાંત એટલે વેદનો અંત, ઉપનિષદોનો સાર, અને એમાં મુખ્ય ત્રણ મોટી શાખાઓ છે જે બ્રહ્મ, આત્મા અને આ દુનિયાના સંબંધ વિશે અલગ અલગ માને છે. સૌથી ફેમસ છે શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત.
અદ્વૈત
એટલે બે નહીં.
હા, એ કહે છે કે ખાલી બ્રહ્મ જ સાચું છે, બીજું બધું આ દુનિયા પણ માયા છે, એક પ્રકારનો ભ્રમ. આપણો આત્મા અને બ્રહ્મ મૂળમાં તો એક જ છે, અને આ એકતાનું જ્ઞાન થાય એ જ મોક્ષ. અહીં જ્ઞાન પર ખૂબ ભાર છે.
પણ બધા વેદાંતીઓ જગતને માયા નથી માનતા ને? રામાનુજાચાર્ય અને મધ્વાચાર્યના વિચારો તો જુદા હતા.
બિલકુલ. રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત છે, ક્વોલિફાઇડ નોન ડ્યુઅલિઝમ. એ કહે છે કે બ્રહ્મ, જેને એ પર્સનલ ગોડ જેમ કે વિષ્ણુ તરીકે જુએ છે, એકમાત્ર સત્ય છે, પણ આત્મા અને જગત માયા નથી. એ ઈશ્વરના જ વાસ્તવિક ગુણો કે શરીર જેવા છે. અહીં ઈશ્વર, આત્મા, જગત વચ્ચે સંબંધ છે, પણ એ એક નથી. અહીં ભક્તિ અને ભગવાનની કૃપાથી મોક્ષ મળે એમ મનાય છે.
અને ત્રીજા મધ્વાચાર્ય?
હા, મધ્વાચાર્યનું છે દ્વૈત વેદાંત. દ્વૈત એટલે બે. એ સ્પષ્ટ કહે છે કે ઈશ્વર, આત્મા અને જગત આ ત્રણેય હંમેશા એકબીજાથી જુદા જ રહે છે, સ્વતંત્ર છે. અહીં ભેદ પર ભાર છે. જુઓ, ત્રણેયના મૂળ ઉપનિષદ જ છે, પણ અર્થઘટન કેટલું અલગ. ખરેખર ભારતીય દર્શનની આ સમૃદ્ધિ અને વિવિધતા અદ્ભુત છે. હવે આ સફરને થોડી આગળ વધારીએ, બૌદ્ધ દર્શન તરફ. બુદ્ધના મૂળ ઉપદેશો શું હતા?
બુદ્ધના ઉપદેશોનું હાર્દ એમના ચાર આર્ય સત્યમાં છે. પહેલું, જીવનમાં દુઃખ છે. બીજું, દુઃખનું કારણ આપણી તૃષ્ણા, આપણી પકડ છે. ત્રીજું, આ દુઃખનો અંત શક્ય છે, એ સ્થિતિ એટલે નિર્વાણ. અને ચોથું, એ અંત સુધી પહોંચવાનો એક રસ્તો છે, આર્ય અષ્ટાંગ માર્ગ.
હા, આ ચાર સત્યો.
આ સાથે બુદ્ધે અસ્તિત્વના ત્રણ લક્ષણો પણ સમજાવ્યા. અનિત્ય, કંઈ પણ કાયમી નથી, બધું બદલાય છે. દુઃખ, આસક્તિને લીધે દુઃખ આવે છે. અને સૌથી મહત્વનો અને થોડો અઘરો ખ્યાલ, અનાત્મન, એટલે કે નો સેલ્ફ.
અનાત્મન આ શબ્દ ઘણીવાર કન્ફ્યુઝ કરે છે, એનો મતલબ શું? અને પેલો હિન્દુ દર્શનનો આત્માનો ખ્યાલ છે, એનાથી આ કેવી રીતે જુદું પડે? આ જરા વધારે સ્પષ્ટ કરશો.
આ ખરેખર બહુ જ પાયાનો તફાવત છે. જુઓ, મોટાભાગની હિન્દુ પરંપરાઓ, ખાસ કરીને વેદાંત, એક સ્થાયી, અમર, ન બદલાય એવા આત્મામાં માને છે. એ આપણું સાચું સ્વ છે.
હા,
બુદ્ધે આનાથી એકદમ ઉલટી વાત કહી. એમણે કહ્યું કે આવો કોઈ સ્થાયી, સ્વતંત્ર, કાયમી આત્મા કે સ્વ છે જ નહીં. જેને આપણે હું કે મારું કહીએ છીએ ને, એ ખરેખર તો પાંચ વસ્તુઓનો, પાંચ સ્કંદ, શરીર, સંવેદના, સમજ, સંસ્કાર, ચેતના, એક ક્ષણિક અને સતત બદલાતો સમૂહ છે.
ઓ,
નદીનો પ્રવાહ કેમ સતત બદલાતો રહે છે એના જેવું. આપણું સ્વ પણ પળે પળ બદલાય છે, કોઈ સ્થાયી ચીજ નથી અંદર. આ સમજવું કદાચ અઘરું છે, પણ બૌદ્ધ દર્શન કહે છે કે આ અનાત્મનને સ્વીકારીએ તો જ દુઃખમાંથી મુક્તિ મળે, કારણ કે પેલી હુંપણાની પકડ જ દુઃખનું મૂળ છે.
આ તો આપણા સ્વ વિશેની જે સામાન્ય સમજ છે એને જ પડકારે છે. આ અનાત્મનના વિચાર સાથે બીજો કયો ખ્યાલ જોડાયેલો છે?
એની સાથે જોડાયેલો છે પ્રતિત્ય સમુત્પાદનો સિદ્ધાંત, એટલે કે ડિપેન્ડન્ટ ઓરિજિનેશન. એ કહે છે કે દુનિયામાં કશું પણ એકલું પોતાના દમ પર નથી ટકતું. દરેક વસ્તુ, દરેક ઘટના, દરેક વિચાર બીજા કારણો અને પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે, ઇન્ટરકનેક્ટેડ છે,
પરસ્પર અવલંબન.
હા, બરાબર. જેમ બીજમાંથી છોડ ઉગવા, માટી, પાણી, હવા, સૂરજ બધું જોઈએ, એમ જ બધું છે.
બૌદ્ધ ધર્મમાં પણ સમય જતા ફેરફારો થયા હશે, અલગ અલગ સંપ્રદાયો બન્યા હશે, નહીં?
હા, ચોક્કસ. બુદ્ધ પછી મુખ્ય બે શાખાઓ બની, એક થેરવાદ, વડીલોનો માર્ગ. એ મૂળ ઉપદેશોને વધુ વળગી રહે છે અને વ્યક્તિગત મુક્તિ, એટલે કે અરહત બનવા પર ભાર મૂકે છે. આ શ્રીલંકા, થાઇલેન્ડ બાજુ વધુ છે.
અને બીજી?
બીજી છે મહાયાન, મોટું વાહન. એ વધુ ઉદાર છે, એમાં નવા સૂત્રો, નવા આદર્શો વિકસ્યા. મહાયાનનો આદર્શ ખાલી પોતાની મુક્તિ નથી, પણ બોધિસત્વ બનવું છે.
બોધિસત્વ એટલે?
બોધિસત્વ એટલે એવો જ્ઞાની જીવ જે નિર્વાણ મેળવી શકે એમ છે, પણ જ્યાં સુધી દુનિયાના બધા જીવો દુઃખમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી પોતાની મુક્તિ રોકી રાખે છે અને કરુણાથી બીજાની મદદ કરે છે.
વાહ! અને મહાયાનમાં જ પેલો નાગાર્જુન અને શૂન્યતાનો ખ્યાલ આવે છે, જે બહુ ગહન ગણાય છે.
બરાબર. નાગાર્જુન મહાયાનના બહુ મોટા ફિલોસોફર થયા. એમણે પેલો પ્રતિત્ય સમુત્પાદનો સિદ્ધાંત હતો ને, એને તર્કથી ચરમસીમાએ લઈ જઈને શૂન્યતાનો સિદ્ધાંત આપ્યો.
શૂન્યતા એટલે બધું ઝીરો એવું?
ના ના, એ ભૂલ થાય છે. શૂન્યતા એટલે કશું જ નથી એવો અર્થ નથી. એનો અર્થ છે કે કોઈ પણ વસ્તુ કે ઘટનામાં પોતાનો આગવો, સ્વતંત્ર, કાયમી સ્વભાવ નથી હોતો. દરેક વસ્તુ એના ભાગો પર, કારણો પર, આપણે એને જે નામ આપીએ છીએ એના પર આધારિત છે. એ શૂન્ય છે કારણ કે એમાં કોઈ ઇન્ટ્રિન્સિક, પોતાનું આગવું, સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ વાસ્તવિકતાની બહુ સૂક્ષ્મ અને રિલેશનલ, સંબંધાત્મક સમજ છે.
સમજાયું. ભારત અને બૌદ્ધ દર્શનની આ ઊંડી વાતો પછી હવે થોડા ચીન તરફ જઈએ. કન્ફ્યુશિયસવાદ વિશે શું જાણવા મળે છે પુસ્તકમાંથી?
કન્ફ્યુશિયસ, જેમનું ચીની નામ કોંગઝી હતું, એમનું દર્શન મુખ્યત્વે માણસ માણસ વચ્ચેના સંબંધો, નૈતિકતા, સમાજમાં વ્યવસ્થા કેવી રીતે જાળવવી અને સારું શાસન કેવું હોય એના પર કેન્દ્રિત છે.
એટલે ધર્મ કરતાં સામાજિક ફિલોસોફી વધુ કહેવાય.
હા, બરાબર. એના મુખ્ય વિચારો છે રેન એટલે માનવતા, ભલાઈ, બીજા માટે સારી ભાવના, પછી લી એટલે યોગ્ય વર્તન, સમાજના રીતિરિવાજો, શિષ્ટાચારનું પાલન, અને જુન્ઝી એટલે સજ્જન કે આદર્શ વ્યક્તિ જે નૈતિક રીતે ઉચ્ચ હોય. કન્ફ્યુશિયસ માનતા હતા કે વ્યક્તિ પોતે નૈતિક રીતે સુધરે તો સમાજમાં આપોઆપ સંવાદિતા આવે. કુટુંબ પ્રત્યેની ફરજ અને વડીલોનો આદર, એને બહુ મહત્વ આપ્યું છે.
અને તાઓવાદ એ કન્ફ્યુશિયસવાદથી કેવી રીતે અલગ પડે છે? ઘણીવાર બંનેનું નામ સાથે લેવાય છે, પણ લાગે છે કે રસ્તા જુદા છે.
હા, તદ્દન જુદા. તાઓવાદ, જેના મુખ્ય પ્રણેતા લાઉત્ઝે અને ઝ્વાંગઝી ગણાય છે, એક રીતે કન્ફ્યુશિયસવાદના જે બહુ બધા સામાજિક નિયમો અને બંધનો હતા એની સામેનો જાણે પ્રતિભાવ છે.
ઓહ, એટલે રિએક્શન જેવું
કહી શકાય. તાઓવાદનું કેન્દ્ર છે તાઓ, એનો મતલબ થાય માર્ગ. પણ આ કોઈ રસ્તો નથી, આ તો બ્રહ્માંડની પાછળ રહેલી એક એવી શક્તિ કે વ્યવસ્થા છે જે અવર્ણનીય છે, દેખાતી નથી, પણ બધું એનાથી ચાલે છે. કુદરતી સહજ વ્યવસ્થા. તાઓવાદનો આદર્શ છે વુવે.
વુવે, આ શબ્દ પણ સાંભળ્યો છે. એનો અર્થ શું, આળસ કે કંઈ ન કરવું એવું?
ના, બિલકુલ નહીં. વુવે એટલે કંઈ ન કરવું એમ નહીં, પણ પ્રયત્ન વગર કરવું અથવા સહજ રીતે કરવું. એફર્ટલેસ એક્શન, એવી ક્રિયા જે તાઓ સાથે, કુદરતના પ્રવાહ સાથે તાલ મિલાવતી હોય. જેમ પાણી પહાડ પરથી સહેલાઈથી નીચે વહે, કોઈ જોર લગાવ્યા વગર, એવી રીતે કામ કરવું.
રસપ્રદ.
એ બહુ પ્લાનિંગ કે કંટ્રોલ કરવાને બદલે વસ્તુઓને કુદરતી રીતે થવા દેવાની વાત કરે છે. તાઓવાદ ઝીરાન એટલે કે સહજતા, સ્વાભાવિકતા પર ભાર મૂકે છે અને સમાજના બનાવેલા નિયમો, કૃત્રિમ ભેદભાવોની ટીકા કરે છે, પ્રકૃતિ સાથે એક થવાની વાત કરે છે.
તો આટલી બધી અલગ અલગ પરંપરાઓની વાત કરી, એના પરથી કયા મુખ્ય વિષયો કે સંદેશા આપણે તારવી શકીએ? આ પુસ્તક શું હાઇલાઇટ કરે છે?
કેટલાક મુખ્ય થીમ્સ તો સ્પષ્ટ દેખાય છે. પહેલું અને બહુ જ મહત્વનું, આ બધી પરંપરાઓની દાર્શનિક ગહનતા. આ ખાલી વાર્તાઓ નથી, પણ તર્કબદ્ધ, વ્યવસ્થિત વિચાર પ્રણાલીઓ છે. જેમ કે ભારતમાં ન્યાયદર્શનનું લોજિક જુઓ કે નાગાર્જુનની દલીલો જુઓ.
હા, એ ખાલી માન્યતા નથી.
ક્યાંક સ્થાયી આત્મા છે વેદાંત, ક્યાંક સ્થાયી સ્વ છે જ નહીં બૌદ્ધ, તો ક્યાંક સંબંધોથી આપણું સ્વ ગળાય છે કન્ફ્યુઝન. પશ્ચિમી વિચારો સામે આ બધા વિકલ્પો છે.
અને પેલી વાત કે ખાલી વિચારો નહીં, જીવનમાં ઉતારવાનું પણ ખરું.
ચોક્કસ. એ ત્રીજો મુખ્ય થીમ છે, સિદ્ધાંત અને વ્યવહારનું એકીકરણ. પૂર્વમાં ફિલોસોફી એ ખાલી બૌદ્ધિક કસરત નથી, એ જીવન જીવવાની કળા છે. મોક્ષ હોય, નિર્વાણ હોય કે સામાજિક સંવાદિતા, આ બધા લક્ષ્યો ખાલી સમજવાના નથી, પણ પ્રાપ્ત કરવાના છે. એટલે જ ધ્યાન, યોગ, સારું આચરણ, આ બધું ફિલોસોફીનો જ ભાગ છે.
બરાબર.
ચોથું, સંવાદિતા એક મુખ્ય મૂલ્ય તરીકે વારંવાર આવે છે. પછી એ બ્રહ્મ સાથેની એકતા હોય, સમાજમાં સારા સંબંધો હોય, પ્રકૃતિ સાથે તાલમેલ હોય કે મનની શાંતિ હોય.
હા, અલગ અલગ રીતે.
અને પાંચમું, ઘણી પરંપરાઓ એ સ્વીકારે છે કે ભાષાની મર્યાદા છે, જે અંતિમ સત્ય છે એ કદાચ શબ્દોમાં પકડાય નહીં. જેમ વેદાંતમાં બ્રહ્મ માટે નેતિ નેતિ, આ નહીં કહ્યો કે તાઓને અવર્ણનીય ગણ્યો.
પેલી સિદ્ધાંત અને વ્યવહારના એકીકરણની વાત કરી, એ આજના જીવનમાં કઈ રીતે લાગુ પડે? કંઈ જોડાણ દેખાય છે?
બિલકુલ દેખાય છે. આજની ફાસ્ટ લાઈફ જુઓ, કેટલા લોકો સ્ટ્રેસ ઓછો કરવા, મનની શાંતિ માટે, પોતાની જાતને સમજવા યોગ ધ્યાન અપનાવી રહ્યા છે.
હા, ઘણા બધા.
આ પદ્ધતિઓ કંઈ હવામાંથી નથી આવી, એ યોગ અને બૌદ્ધ દર્શનના હજારો વર્ષ જૂના ઊંડા સિદ્ધાંતો પર આધારિત છે. અહીં ફિલોસોફી સીધી જીવનમાં ઉતરે છે. આપણી લાગણીઓને કેમ સમજવી, કેમ કાબૂમાં રાખવી, વર્તમાનમાં કેમ જીવવું, જીવનને વધુ બેલેન્સ અને મીનિંગફુલ કેમ બનાવવું, આ બધું શીખવે છે. એટલે પૂર્વીય દર્શનની પ્રેક્ટિકેલિટી આજે પણ એટલી જ, કદાચ વધારે રેલેવન્ટ છે.
પુસ્તકમાં ચોક્કસ કેટલાક એવા વિચારો હશે જે યાદ રહી જાય. એવા કયા મુખ્ય વિચારો કે વિધાનો છે જે આ પુસ્તકનો સાર કહી શકાય ટૂંકમાં?
હા, રામપ્રસાદની ચર્ચામાંથી જો મુખ્ય મુદ્દા તારવવા હોય તો આમ કહી શકાય.
પૂર્વીય દર્શનને ખાલી બહારનું આકર્ષણ કે રહસ્ય સમજીને છોડવાને બદલે એને ગંભીર બૌદ્ધિક ચર્ચા અને અભ્યાસને લાયક ગણો. આ એમનો મૂળ અભિગમ છે. રિસ્પેક્ટ આપો, બુદ્ધિથી સમજો.
બરાબર.
બે, તત ત્વમ અસી, તે તું છે. આપણો અંદરનો આત્મા અને આ બ્રહ્માંડનું મૂળ સત્ય અંતે એક જ છે. આ વેદાંતનો, ખાસ કરીને અદ્વૈતનો પ્રાણ છે, વ્યક્તિ અને બ્રહ્માંડની એકતા.
અને બૌદ્ધ અને તાઓવાદી વિચારોમાંથી કોઈ ખાસ?
ત્રણ, કોઈ કાયમી સ્થિર સ્વ જેવી ચીજ નથી. જેને આપણે હું કહીએ છીએ એ તો સતત બદલાતા, એકબીજા પર આધારિત તત્વોનો પ્રવાહ છે. આ બૌદ્ધ અનાત્મન અને પ્રતિત્ય સમુત્પાદનનો ક્રાંતિકારી વિચાર છે, આપણા હુંપણાની ધારણા પર જ સવાલ. ચાર, વુવે. સાચી અસરકારક ક્રિયા જોર લગાવવાથી નહીં પણ પાણીના પ્રવાહની જેમ કુદરતી, સહજ અને પરિસ્થિતિ સાથે તાલ મિલાવીને વહેવાથી થાય છે. આ તાઓવાદ શીખવે છે. ક્યારેક ઓછું કરવું એ જ વધુ શક્તિશાળી હોય.
આ વિચારો ખરેખર ઊંડા છે, પણ શું એનો રોજબરોજના જીવનમાં વ્યવહારમાં કોઈ ઉપયોગ થઈ શકે? પ્રેક્ટિકલી ચોક્કસ થઈ શકે. પર્સનલ ગ્રોથ અને માનસિક શાંતિ માટે તો બહુ જ ઉપયોગી. આપણે વાત કરીએ એમ, યોગ ધ્યાન સીધા સ્ટ્રેસ ઘટાડે. બૌદ્ધ દર્શન શીખવે છે કે દુઃખનું મૂળ આપણી પકડ છે. આ સમજ આપણને વસ્તુઓ અને સ્થિતિઓ પ્રત્યે થોડા ડિટેચ્ડ, શાંત રહેવામાં મદદ કરે.
હા, એ વાત તો છે. તાઓવાદનું વુ વઈ આપણને શીખવે કે બધું કંટ્રોલ કરવાની કોશિશ છોડો, ફ્લો સાથે જાઓ તો ચિંતા ઓછી થાય.
અને નૈતિકતા, સંબંધો કે પછી કામકાજની દુનિયામાં ત્યાં કંઈ લાગુ પડે?
ત્યાં પણ પડે. કન્ફ્યુશિયન્સના રેન, કરુણા અને લી, યોગ્ય વર્તન જેવા વિચારો સારા કુટુંબ અને સમાજના સંબંધો બનાવવામાં મદદ કરે. જવાબદારી, વફાદારી, કમ્યુનિટી માટેની ભાવના, આ બધું મજબૂત થાય. બૌદ્ધ ધર્મની કરુણા આપણને બીજા જીવો માટે વધુ સેન્સિટિવ બનાવે.
અને બિઝનેસ કે લીડરશિપમાં?
ત્યાં પણ. કન્ફ્યુશિયન જુનઝી નૈતિક લીડરનો આદર્શ છે. તાઓવાદી વુ વેઈ એટલે કે પોતે પાછળ રહીને બીજાને આગળ કરવા, એમ્પાવર કરવા, આ બધા સિદ્ધાંતો પ્રેરણા આપી શકે.
એટલે આ ખાલી જૂના વિચારો નથી, પણ લાઈફના લગભગ દરેક એરિયાને ટચ કરે છે. એનાથી આપણા દુનિયાને જોવાની દ્રષ્ટિમાં પણ કોઈ ફેર પડે.
હા, બિલકુલ. વેદાંતનો એકતાનો સિદ્ધાંત આપણને શીખવે કે આપણે બધા એકબીજા સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. એનાથી પર્યાવરણ માટે સંવેદનશીલતા વધે.
સાચી વાત.
બૌદ્ધ ધર્મની અનિત્યતાની વાત શીખવે કે કંઈ કાયામી નથી, એટલે વર્તમાન ક્ષણને મહત્વ આપો, બદલાવને સ્વીકારો. તાઓવાદ આપણને કુદરતના ચક્ર સાથે સુમેળમાં રહેવા કહે છે. આ બધું મળીને એક વધુ સંતુલિત, ઊંડો અને કદાચ વધુ શાંતિવાળો દ્રષ્ટિકોણ બને.
આખી વાતચીત પછી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ છે. આપણે ઘણીવાર પૂર્વીય દર્શનમાં જે તર્ક અને વ્યવસ્થિત વિચાર છે એને ઓછો આંકીએ છીએ. એને ખાલી સ્પિરિચ્યુઅલ કહીને એની બૌદ્ધિક તાકાતને જાણે નજરઅંદાજ કરી દઈએ છીએ. અને આ ઊંડા વિચારો સાથે જે પ્રેક્ટિકાલિટી જોડાયેલી છે જીવનમાં ઉતારવાની વાત, એ પણ કમાલની છે. મને લાગે છે કે આ પુસ્તક એ જ કહેવા માંગે છે કે ફિલોસોફી કોઈ એક કલ્ચરની મોનોપોલી નથી. એ તો આખી માનવજાતનો પ્રયાસ છે, અને એમાં ઘણા અલગ અલગ પણ સમાન રીતે વેલિડ રસ્તા હોઈ શકે છે.
હું તમારી સાથે એકદમ સહમત છું. મારો છેલ્લો વિચાર એ જ છે કે આ પુસ્તક અને આપણી વાતચીત એ બતાવે છે કે અલગ અલગ સંસ્કૃતિઓ અને વિચારો વચ્ચે આદર સાથે વાતચીત થવી કેટલી જરૂરી છે. પૂર્વની પરંપરાઓ ખાલી ઇતિહાસ નથી, આજના જીવનના જે ગૂંચવાડા છે, જે પડકારો છે, એનો સામનો કરવા માટે એ આજે પણ એટલા જ જરૂરી દ્રષ્ટિકોણ અને સાધનો આપે છે. એટલે મુખ્ય સંદેશ એ જ છે કે આ પરંપરાઓને ગંભીરતાથી લઈએ, એમને ઊંડાણથી સમજીએ અને આપણી પોતાની સમજને વધુ મોટી, વધુ સમૃદ્ધ બનાવીએ. ખાલી પૂર્વના કંઈને એક ખાનામાં ના મૂકી દઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.